તારીખ 22/4/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 222 અને 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 94.
સર્વદર્શી ઈ શબ્દ જ્યાં સામે આવે છે ને શાસ્ત્રમાં આત્માના સ્વરૂપ દર્શક સર્વજ્ઞ દર્શનદાન જે આત્માનો સ્વભાવ છે એ સ્વભાવની પૂર્ણ સામર્થ્ય એવું છે કે એ સર્વને દેખે જાણે. શબ્દ છે એ તો શબ્દ છે, વાચક છે, પણ એનું વાચ છે તે આખી વસ્તુ સર્વજ્ઞ અને સર્વદર્શી છે એ આખી તરવરે છે. આ બોલ એક વિભાગ વિચારીએ કે કયા પ્રકારનો આ બોલ છે, વિષયનો વર્ગીકરણ કરવામાં આવે. પ્રત્યેક બોલના વિષયનું જો વર્ગીકરણ કરવામાં આવે એ સમય નથી ગયો આપણે. દૃષ્ટિ પ્રકાશમાં કેમ છે ગુજરાતીમાં આવૃત્તિમાં, તો આ બોલ કયા વર્ગમાં જાય એ દ્રષ્ટિકોણથી વિચારીએ તો આ એમના પોતાના અંગત પરિણામના બોલમાં જાય છે, એ વિભાગમાં જાય છે. કેટલીક વાતો અંગત આવી જાય છે આમાં. કોઈ પણ જ્ઞાનીને મુખ્યપણે તો એ પોતાની વાત કરતા હોતા નથી, કેમ કે જગતના જીવોના જ્ઞાનના વિપર્યાસમાં એથી એવી વિપરીતતા થાય કે પોતાની મહત્તા વધારવાની તો કાંઈક વાત નથી ચાલતી ને. જોકે એટલી સાવધાનીથી સત્પુરુષો તો પ્રવર્તે છે તો પણ કેટલાકને વિપર્યાસ થાય છે, પણ જો એવું વારંવાર કહે તો ઘણાને એ સંભવિતતા છે. અથવા ઘણાને સંભવિતતા છે એમ કેમ, એક તો અનાદિથી વિપરીત સંસ્કાર લઈને તો જીવ ઉભો છે. મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાનમાં અનંત કાળ એને પસાર કર્યો છે અને એની મતિ વિપરીત રીતે કામ કરી રહી છે. એવી સ્થિતિમાં અવિપરીત વિષયને સમજાવવો, એની બુદ્ધિથી વિરુદ્ધ જાતિના વિષયને બેસાડવો, એ ભાગ્યે જ કોઈ જીવને અનંત કાળે થાય એવું એક દુર્લભ કાર્ય છે. શું પરિસ્થિતિ છે જગતનું ચિત્ર જોઈએ તો, અને આ જીવનો ઇતિહાસ જોઈએ તો, કે અનાદિથી પોતે તો છે કે નહીં, ક્યારથી નથી, કે અનંત કાળથી છે. અનંત અનંત પ્રકારે ધર્મના નિમિત્તે ધર્મના બાને એ ઘણું ઘણું કરી ચૂકેલો આ જીવ છે, છતાં એનો મોક્ષ નથી થયો એ એમ સૂચવે છે કે જે કાંઈ કરવા યોગ્ય છે તે કર્યું નથી. એ વાત સ્પષ્ટ થાય છે. વર્તમાન પરિસ્થિતિ એ અનંતકાળના એના કાર્યના ફળ રૂપે છે,
બરાબર.
એ પરિણામ છે, એ સાબિત કરે છે કે આ જીવે પોતાનું આત્મહિત કર્યું નથી, અને કર્યું હોત તો એના જન્મ મરણ ન હોત. આ સીધી વાત છે. હજી જન્મ મરણ થઈ રહ્યા છે એમ સૂચવે છે કે જે વિપરીતતા છોડવી જોઈએ તે વિપરીતતા છૂટતી નથી. क्या क्या अज्ञानी जीवों ने विपरीतता थाय ते ज्ञानियों ने सत्पुरुषों ने आचार्यों ने असाधारण रीते खबर पड़े छे, केम के एनो ये विषय छे। एटले बहुभाग तो एमना वचनों माथी विपर्यास न थाय ए प्रकार सहज होय छे, तो पण उपादानना विपर्यास ने कोई मिटावी शकातुं नथी। તેથી કોઈ પણ તબક્કે કોઈ પણ વચનનો આશ્રય લઈને વિપરીતતા થાય છે, થવી સંભવ પણ છે। પણ જ્યાં સુધી અંગત વિષય છે જ્ઞાનીનો પોતાનો, ત્યાં સુધી એ બહુ ઓછું બોલે, કેમ કે એક તો પોતાને વર્તમાન દશાનો અહંભાવ નથી, જે વિકસતું ચૈતન્ય છે એમનું, એ પરિપૂર્ણ શુદ્ધાત્મ સ્વરૂપને અવલંબીને વિકસતું હોવાથી, અને વર્તમાન વિકાસને અવલંબીને નહીં વિકસતું હોવાથી એવું અનેકાંશ છે। વર્તમાન વિકાસ ઉપર એટલું વજન નથી, એટલે એ વિષય ઓછો આવે છે, ખાસ કરીને અંગત વિષય ઓછો આવે છે। જ્ઞાનીની દશાની વાત કરવી હોય તો એ બીજા જ્ઞાનીની દશાથી વાત કરે,
બરોબર
નથી ન કરે, બીજા જ્ઞાનીની દશાથી વાત કરે। ગુરુદેવ નું આવું પરિણામ હતું એ શ્રીમદ રાજચંદ્રજી આમ કહે છે કે એક સત્પુરુષના શરણમાં ચાલ્યો જાય અને પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી, કોઈ સત્પુરુષ એમ ન કહે કે મારા શરણમાં આવી જા, સમજણ શૈલી છે આ। છતાંય ક્યાંક ક્યાંક અંગત વિષય અંગત વાત નીકળી જાય ત્યારે એમનું સાક્ષાત પરિણમન શું છે એના દર્શન થાય છે। આ એવો અંગત બોલ છે, એમ કહે છે કે સત્શાસ્ત્રોમાં જ્યાં શબ્દ સામે આવે છે કે સર્વજ્ઞ સર્વદર્શી, આત્મા સર્વજ્ઞ સર્વદર્શી છે, હું જ્ઞાન દર્શન મય ખરે આવે છે ને, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન મય ખરે, એ જ્યાં શબ્દ સામે આવે છે ને એમ કહે છે, આ હા હા, અંદરમાં આખી જે સર્વજ્ઞ સર્વદર્શી વસ્તુ છે એ આખી અંદરમાં ખડી થઈ જાય છે, તરવરે છે જુદી। એક શબ્દ તો શબ્દ છે, શબ્દને ખબર નથી કે એનું વાચ શું છે, પણ સામે જ્યાં એ શબ્દ નિમિત્ત રૂપે આવે છે, અહીંયા નૈમિતિક પરિણમનમાં આખો આત્મા જે અખંડ સર્વજ્ઞ સર્વદર્શી છે, એ સ્વભાવ એકલો સ્વભાવ સ્વપણે તરવરતો જે સ્વભાવ એમ કહે છે, સ્વપણે તરવરતો જે સ્વભાવ, સ્વપણે વેદાતો જે સ્વભાવ, એ શબ્દ જે આવે છે ને ત્યાં આમ થાય છે એમ કહે છે। એમ થોડો આ બે પંક્તિમાં અંગત પરિણમનનો વિષય બીજા જીવોને વિપર્યાસની સંભાવના વિશેષ થાય, છતાંય કોઈ વાર નીકળી જાય ખરી, ત્યારે એમનું પરિણમન શું હતું, એ પરિણમનનું કેન્દ્ર સ્થાન શું હતું, અને પરિણામ કેવા સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવમાં રમતા હતા જમતા હતા, એ વસ્તુ પ્રદર્શિત થાય છે। એટલી જ વાત છે, આમાં વાત સાદી છે પણ એનું જો ઊંડાણ જોઈએ તો આ છે કે એક શબ્દ જ્યાં સર્વજ્ઞને સર્વદર્શી આવે છે ને, આ હા હા, આખો સ્વભાવ આવો મહાન સ્વભાવ बेहद स्वभाव अपरिमित स्वभाव ये तरवरवा लागे छे। ज्ञानियों ने आत्मानी वात आवता सामे ए विषय पुतानी रुचिनो ज्या सामे आवे छे त्या एमने आत्मगुणों नो आविर्भाव थाय छे, आ परिस्थिति थाय छे। अंदर थी आत्मगुणों ने आत्मभावों आविर्भाव थवा लागे छे, ए विशेष तरतमता पकड़े छे, तारतम्य पकड़े छे। तेथी अमृतचंद्राचार्य कहें के आ सूत्रोनी आ शास्त्रोनी टीका करता मारा आत्मानी विशुद्धि था। क्या करवानो तो विकल्प छे, शुभराग छे, पण आत्मानी विशुद्धि ने शुं संबंध है ना? के ए जे पूर्वाचार्यना सूत्र छे ए निमित्त पड़े छे ने पोताना आत्मभावो छे ए आविर्भूत थाय छे ए निमित्ते। એ દેવ ગુરુ ને શાસ્ત્રની પ્રવૃત્તિની એક અંતરંગ એ સાઈડ છે, અંતરંગ પડખું છે, જે બહારનું પડખું રાગ અને મન વચન કાયાની પ્રવૃત્તિ સાથે દેખાવ દે છે, તે જ કાળે તે જ પરિણમનનું એક પડખું એવું છે કે એ અંતરંગ આત્મભાવોનો આવિર્ભાવ કરે છે। એવી જ કોઈ કુદરતી પરિસ્થિતિ સાધક જીવની છે, એટલે આચાર્યો પણ શાસ્ત્ર રચે છે, ટીકા કરે છે, ભગવાનના દર્શન કરવા મંદિરમાં આવે છે કે ઉપદેશ આપે છે। મુનિઓને તો બીજી જ્ઞાન ધ્યાન સિવાય પ્રવૃત્તિ નથી, છતાં આ પ્રવૃત્તિમાં શુભરાગ હોવા ઉપરાંત શું છે એમ જો વિચારવું હોય તો અંદરમાં આત્મભાવનો કોઈ પણ બાને દેવ ગુરુ અને શાસ્ત્રના કોઈ પણ બાને આવિર્ભાવ થાય એ જ પ્રકારમાં તેઓ સતત પ્રવર્તે છે, સતત પુરુષાર્થવંત છે। ઓછા પુરુષાર્થને લઈને શુભરાગની ઉત્પત્તિ ભલે હો તો પણ એ ઓછા પુરુષાર્થમાં રહેવા માગતા નથી, ચાહતા નથી,
બરોબર
એવા પુરુષાર્થમાં છે। શ્રીમદજી એક જગ્યાએ એક પત્રમાં એવું લખ્યું છે કે આ પત્ર તમને લખતા અત્યારે પણ અમારામાં આત્મગુણોનો આવિર્ભાવ થાય છે એવું લખ્યું છે। બહુ ઓછું લખે જ્ઞાનીઓ, આવું બહુ ઓછું લખે, પણ છતાં એક જગ્યાએ એવું લખ્યું છે કે આમ લખતા અમારામાં અત્યારે આ વાત લખતા તમને અમારામાં આત્મગુણનો આવિર્ભાવ થઈ રહ્યો છે। કેવી કેવી વાતો છે એ આમાંથી નીકળે છે, એક શબ્દ જ્યાં સ્વભાવનો આવે છે, મહેશના વચનામૃતમાં એ વિષય આવે છે કે સ્વભાવ શબ્દ કાને પડતા કાળજામાં સોસર અવટ ઘા પડી જાય આવે છે। એટલે શું કાળજી, એટલે અહીંયા આ કાળજી માણસું નથી લેવું, અંતઃકરણને કાળજું કહે છે, એટલે પરિણામની અંતરંગ સાઈડ છે એ અંતરંગ પડખામાં બહુ એની ઊંડી અસર થાય છે। કાળજી અસર થાય છે એટલે અંતઃકરણમાં એની બહુ ઊંડી અસર પહોંચે છે। સ્વભાવ શબ્દ સાંભળતા અંતર પરિણમનમાં એનું વેદન ઊભું થઈ જાય છે, જેમ માણસને કોઈ આકરો શબ્દ કહે તો વેદના થાય છે, કઠોર શબ્દથી વેદના થાય છે, અહીંયા સ્વભાવનું વેદન આત્માનું વેદન ઊભું થાય છે એમ કે સોસર પણ ઘા પડી જાય એમ, અથવા અંદર રહી જાય ને હોરો ઘા પડે એટલી અસર થાય છે, સ્વભાવ શબ્દ સાંભળતા આટલી અસર થાય છે। એ વિષયનું જ્ઞાનની અંદર જે તાદ્રશ્યપણું છે, પ્રત્યક્ષપણું છે, એ સૂચવે છે કે શું શું થાય છે। શબ્દો તો મર્યાદિત આવે છે, અનંત ગુણનું પરિણમન અંદરથી નિજ શક્તિના રસને પકડીને ઊભું થાય એને શબ્દો શું કહેવાય? એ શબ્દોમાં એને કેવી રીતે કહે? કોક કોક શબ્દ આવા મળે, આ તરબરે છે કે સોસરવટ ઘા પડે છે, એ કોક કોક શબ્દ મળે છે. પણ છતાં અંદર જે થાય છે એ જુદી વસ્તુ છે, એને કહેવા માટે શબ્દો પૂરા પડે એવું એ અંગત વિષય છે. પત્ર યાદ તો નથી, કદાચ 609 નંબર હું મોટો ગ્રંથ છે. અમારામાં આત્મગુણોનો અત્યારે આવિર્ભાવ થાય છે, આ વાત કરતા અમારામાં અત્યારે આત્મગુણોનો આવિર્ભાવ થાય એવું લખે છે. આખા પત્રનો વિષય તો જરા વિશેષ ઘણી વાતો લખી છે, 13 બોલનો આખો પત્ર છે, પછી એનો સાર 2 લીટીમાં લખ્યો છે. પહેલો બોલ તો 1 જ લીટીમાં છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થઈ તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે, ત્યાંથી વાત શરૂ કરી છે. અને આખા પત્રમાં સત્સંગની ઉપાસના મુમુક્ષુએ નિર્વાણનો મુખ્ય હેતુ જાણીને કરવો એના ઉપર ભજન છે. બધા નિર્વાણનો મુખ્ય હેતુ જાણીને અવશ્ય આ જીવે પ્રથમ સર્વસાધનને ગૌણ જાણી 8મો બોલા છે. અવશ્ય ખચિતપણે આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, બીજા બધા સાધન ભલે તું કરતો હોય એને ગૌણ જાણીને નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે. ઉપાસવા યોગ્ય છે એમને કહ્યું, પણ પૂરી અર્પણતા બુદ્ધિ આવીને જો ઉપાસવામાં આવે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. બહુ વજન આપ્યું છે આ પત્રમાં એમણે. એ બધાનો સરવાળો 13 બોલ પૂરા કરીને ટોટલમાં લખે છે કે સંક્ષેપમાં લખાયેલા આ 13 બોલ તો અમે સંક્ષેપમાં લખ્યા છે, અમારા હૃદયમાં એનો વિસ્તાર ઘણો પીડ્યો છે એમ કહે છે. સંક્ષેપમાં લખાયેલા અને જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો એમ છે. ઉપર વાત કરી એમ મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે એ મુમુક્ષુને માટે લખ્યું. હવે એક વાક્ય પોતાને માટે લખાઈ જાય છે. પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે કે જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દ રૂપે એમણે અહીંયા લખ્યા છે. પોતાને આને જોયું છે કેમ કે અમને આત્મગુણને વિશેષ વિચારવાનો આ શબ્દ નિમિત્ત થાય છે. અત્યારે છ 609 નંબરનો બોલ છે, આપણે આમાંથી ઘણો ભાગ ખેંચ્યો છે. બહુ સારા પત્ર છે. એમાં 222 નો બોલ પણ એ પ્રકારનો છે કે આ શબ્દ જ્યાં એ સામે આવે છે ને, સર્વજ્ઞ સર્વદર્શી થી આખી વસ્તુ, સર્વજ્ઞ સર્વદર્શી જેવી વસ્તુ બેહદ સામર્થ્ય જેટલું છે એટલું જ્ઞાનમાં આવે છે, તરવરે છે. અને એટલું એ સામર્થ્ય છે કે એ સામર્થ્યને જોનાર દર્શન જ્ઞાનનો ઉપયોગ એમાં થંભી જાય, એ વિષયમાં થંભી જાય ઉપયોગ. માણસ આત્મસ્થિરતા કરવાનો પ્રયોગ કરે છે જગતની અંદર, એ વાત પ્રસિદ્ધ થઈ ગઈ કે અંદર જે આત્મસ્થિરતા થાય, જેને સ્થિરતારૂપ યોગ કહેવામાં આવે છે, સ્થિર યોગ કહે છે, એ કરવા યોગ્ય છે. એ એક જ કરવા યોગ્ય છે, અને સૌથી ન થાય એવું કાર્ય કોઈ હોય તો આ એક અઘરામાં આગરું છે.
બરોબર.
કેમ કે પરિણામની જે ચંચળતા છે એની ગતિ અસાધારણ એવી ચંચળ છે કે એક ક્ષણ પણ એ સ્થિર યોગમાં, સ્વરૂપની સ્થિરતામાં આવી શકતો નથી, અને એક ક્ષણ પણ આવે તો અનંત જન્મ મરણ એના છેદાઈ જાય.
બરોબર.
એવો પ્રકાર જાણી, એટલી એનું મૂલ્ય અને કિંમત જાણીને એ કરવો જોઈએ એવું લાગે છે, અને કરવાના અનેક વિધ પ્રયોગો પણ ચંચળતા છોડવાના વિભિન્ન પ્રકારે ભિન્ન ભિન્ન સાહિત્યમાં પડ્યા છે, કરવામાં ઘણા જોડાય છે, આગ્રહ છે, પ્રયત્ન કરે છે, પણ એ સફળ થવું એ બીજો એક પ્રકાર એવો છે કે જો સર્વજ્ઞ સર્વદર્શી અનંત સામર્થ સ્વભાવ જેટલો જેટલો સામર્થ્ય, જેવડું જેટલું સામર્થ્ય સ્વભાવનું છે તેટલું તેવડું સામર્થ્ય જો જ્ઞાનમાં પ્રતિભાસે, તો એ ઉપયોગ જ્ઞાન જે જાણનાર જ્ઞાન છે એને ત્યાં લઈ જવું ન પડે, થંભી જાય એવો મહા આશ્ચર્યકારી અને અદભુત થી અદભુત સ્વભાવ છે.
બરોબર.
કે ઉપયોગને ત્યાં લઈ જવા માટે કોઈ પ્રયોગ ન કરવો પડે, થંભી જાય ઉપયોગ. સામાન્ય રીતે જગતમાં એવું છે કે કોઈ પણ કાર્યમાં નિષ્ણાત થવા માટે એની પ્રેક્ટિસ કરવી પડે છે.
બરોબર.
દરેક કાર્યમાં, પછી સાયકલ ચલાવવા વાળો, મોટર ચલાવવા વાળાથી માંડીને ડાક્ટર વકીલ, જે કોઈ જેની જે વિષયની કુશળતા છે, પ્રવીણતા છે, એમાં એની ઘણી પ્રેક્ટિસ હોય છે.
બરોબર.
તો આત્માના સ્વભાવમાં એવી પ્રેક્ટિસ કરવી જોઈએ ને કે ગમે તે પ્રસંગ આવે તો એ તે ઉપયોગ છૂટે નહીં, ને સ્થિર સ્થિર જ પરિણમન રહે આત્માના, એ પ્રેક્ટિસ ન કરવી જોઈએ?
કરવી જોઈએ.
તો કરવી જોઈએ તો એક પ્રશ્ન ખડો થાય છે કે ગજ સુકુમાર મુનિ સામે છે ને, ગજ સુકુમાર મુનિ હતા, એમને આકરો પ્રસંગ ઉભો થયો. એમના સસુર છે જે ઉપસર્ગ કરે છે, એમના સાસરા છે, દ્વેષ થઈ ગયો. કેમ કે નવપરિણીત સ્થિતિમાં એમણે એમની પુત્રી એટલે પત્નીનો પોતાની કન્યાનો ત્યાગ કરે છે.
બરાબર.
લગ્ન કરે છે અને ત્યાગ કરે છે, અને આત્મ ધ્યાન માટે જંગલમાં શમશાનમાં ચાલે છે. મને પણ અંગીકાર કરીને નીકળી જાય છે, શમશાનમાં ધ્યાનમાં બેઠા હોય છે, ત્યારે એને સાસરાને એમ થાય છે કે આને તો દીક્ષા લેવી હતી, અને પરણવું નહોતું, સંસાર માંડવો નહોતો, તો લગ્ન કર્યા શું કરવા, મારી દીકરીનો ભાવ બગાડ્યો. અને તે બી પુનર્લગ્નનો આ જમાનો છે, એ કાળે નહોતો. એને એમ થયું કે હજી ત્રાજી પરણે છે અને આ ઘર છોડીને આવેલો જાય છે, પરણીને તરત જ, એમ આનો અર્થ શું? પરિણામ ફરે છે એમાં કાંઈ કોઈ એવો પ્રકાર નથી કે આ સંજોગોમાં પરિણામ ન ફરવા જોઈએ. તો અંદરથી જ્યાં ઉપાદાનનું બળ થાય છે, વાત ખલાસ થઈ ગઈ. મુનિ દીક્ષા અંગીકાર કરીને શમશાનમાં ધ્યાનમાં બેઠા હોય છે ત્યારે આ ઉપસર્ગ કરે છે કે એમના માથે સગડી જેવો ગારનું નીપણ કરીને દિવાલ બનાવીને ગોળ અંદર મૂકે, અંગારા ખળખળકતા ખોપરી ખળગે એવી રીતે. એ પ્રયોગ બીજી વાર થાય ખરો કે? હે, આવી પ્રેક્ટિસ કરી રાખી હોય તો વાંધો ન આવે એવું ખરું? એમ નથી, આત્મ સ્વરૂપ એક એવું સ્વરૂપ છે, એવો એક સ્વ વિષય છે, નિજ વિષય એક એવો છે કે જે ખરેખર જ્ઞાનને મળતા, જ્ઞાનમાં એ વિષય વિષયભૂત થતા જ્ઞાન ખોડાઈ જાય છે, જ્ઞાન થંભી જાય છે, રોકાઈ જાય છે. રોકવું પડતું નથી પણ રોકાઈ જાય એવું જ સ્વરૂપ છે. કેમ રોકાઈ જાય છે? કે એવું જ સ્વરૂપ છે માટે રોકાઈ જાય છે. પ્રશ્ન કરી શકાય એવો છે, બહુ સારો તર્ક છે આ, કે સીધ પરમાત્માઓ સાદી અનંતકાળ પર્યંત નિજ સ્વરૂપમાં ડૂબેલા રહે છે, એમનું પરિણમન ક્યારે પણ સ્વરૂપને છોડીને અન્ય વિષયમાં જતું નથી. ક્યારે કે જ્યારે એમના જ્ઞાનમાં ત્રણેય કાળ અને ત્રણેય લોકના પદાર્થનું પ્રતિબિંબ પડે છે ત્યારે પણ ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણવા છતાં નિરવશેષ અંતર્મુખ રહીને એ જાણવું બને છે. જરા પણ છદમસ્તની જેમ બહિર્મુખ થઈને જાણવું બનતું નથી. એમ કેમ આ તર્ક ઉઠાવવા જેવું?
બરાબર,
એવું થવાનું શું કારણ? આ જગતમાં દેવલોકથી માંડીને નારકી સુધીના 14 બ્રહ્માંડ છે. એ 14 બ્રહ્માંડની વિવિધતા અને વિચિત્રતાનો પાર નથી એવા પ્રસંગો ભજી રહ્યા છે, ભજ્યા છે, ભજવાના છે અને ભજી રહ્યા છે, થઈ રહ્યા છે. એ ત્રણેય કાળના પ્રસંગો એક સમયમાં જ્ઞાનમાં જણાવવા છતાં ઉપયોગ કરતો નથી એનું કારણ અહીં તો સહેજ ખડખડાટ ને ભડભડાટ થાય તો એને એમ થાય કે આવું કંઈક અવાજ આવે છે ને આપણને એકાગ્રતા રહેતી.
બરોબર,
કેટલી હીન શક્તિ છે કે ઉપયોગ તરત ખેંચાઈ જાય છે. બધું બહારનું સરખું હોય તો કંઈક મારા પરિણામ ઠીક રહે આમ જીવને અભિપ્રાય થાય છે, એ વાત બરાબર નથી. તારા પરિણામ સ્થિર રહેવા માટે એને અંદરમાં એનું સ્વરૂપ પરિણામને હાથ લાગવું જોઈએ.
તો
એ સ્વરૂપ એવું છે કે પરિણામ ત્યાં ચોંટી જશે. પરિણામ જેમ ચિત્ત ચોંટેલું રહે છે એમ કહ્યું ને ઉપર, પરિણામ ત્યાં ચોંટેલા રહેશે, પરિણામ ચોંટી જશે, ચોંટાડવાની પડે. અને ચોંટી જશે કે જેમ માખી ઉખડતી નથી એમ આ ઉખડશે નહીં. એમ સિદ્ધ ભગવાન સાદી અનંત સ્વરૂપમાં ત્રણકાળ ત્રણ લોક જણાવવા છતાં ડૂબેલા રહે છે એનું કારણ શું? કે એનું કારણ એ સ્વરૂપ એવું છે, પોતાનું સ્વરૂપ એવું છે કે જેના કારણે પરિણામ તે સ્થાનને, તે વિષયને, તે સ્વરૂપને છોડતા નથી.
બરોબર,
એ પ્રકાર છે. એવું સ્વરૂપ આખું જ્યાં શબ્દ એનો વાચક સામે આવે છે ત્યાં ગુરુદેવ પછી આખું તરવરે છે, ખડું થઈ જાય છે અંદર. ઠીક, આ પરિણમનની અંતરંગ સાઈડ શું છે? આવા અંગત બોલમાં કોઈ વાર બહાર આવે.
બરોબર,
એટલા માટે આ બોલ ખેંચે. વાત સાદી છે પણ છતાં એની અંદર શું મર્મ રહ્યો છે એ સમજવા યોગ્ય વિષય છે. સર્વજ્ઞ સર્વદર્શી તો એ સ્વભાવ છે, એની શક્તિ છે એટલે આવે છે. પણ શાસ્ત્રમાં ક્યાંય આવે છે એમ કે સર્વજ્ઞ સર્વદર્શી જ્યાં શબ્દ સામે આવે છે ને, આ હા હા હા, એનું જે સામર્થ્ય જેટલું છે અદભુત, આશ્ચર્યકારક, મહા આશ્ચર્યકારી એ સર્વરે છે ઉપયોગ અંદરમાં ખોરાય જાય ને ઠંડી જાય, રોકાય જાય, બાર વરઘોડો નીકળે ને ત્યાં લોકો તોડી વળી તારી બાજુ મકાન ને બારી ને બારણે ઉભા રહી જાય છે કે વાજા તો રોજ વાગતા સમજ્યા હોય હજાર વખત, છતાંય એને આટલું આશ્ચર્ય થાય છે. જીવ છે કે નહીં બધા
બરોબર,
એક આટલું આશ્ચર્ય થાય છે. કોઈ નવા કપડા શું પહેર્યા જેના દર્શન કર્યા નથી, સર્વજ્ઞ સર્વદર્શી એવું જે પરમાત્મ પદ છે એ સિદ્ધ પદ ના દર્શન કર્યા નથી, એના જ્યાં ઉપયોગ ને દર્શન થાય એ ઉપયોગ નું ભવન ફરી જાય છે, પરિણમન ફરી જાય છે. ભવન ફરી જાય છે નથી કહેતા, એ ભવન ફરી જાય છે. શ્રીમદજી કેવું મસ્તી માં લખે છે, 29મા વર્ષમાં એમ લખે છે, ક્યારેક જ આવું લખ્યું, એમને અંદર ડાયરી માંથી લખ્યું લાગે છે, આ લખે છાપ્યું લાગે છે કે હે ભૂતકાળના મહાવીરને ગોતવા નીકળીને ભૂલેલા જીવો, આ વર્તમાનના મહાવીરને છોડીને ભૂતકાળના મહાવીરને ક્યાં ગોતો છો, પોતાના માટે આવું લખ્યું. આ કાળમાં અમે 25મા તીર્થંકર છીએ, કેટલું મસ્તીમાં લખ્યું છે. આ કાળમાં અમે બીજા શ્રીરામ છીએ, આવા શબ્દો લખ્યા છે, એવું લખ્યું છે. બીજાને તો એમ થાય કે આ બહુ અભિમાન વધી ગયું લાગે છે, પણ એમ નથી, એ અંદરનું અદભુત સ્વરૂપ સર્વજ્ઞ સર્વદર્શી સ્વરૂપમાં હાથમાં આવ્યું છે, એનો પત્તો લાગી ગયો છે. અને એનો પત્તો લાગતા મોક્ષની તમારે નથી,
બરાબર,
લોકો ઈશ્વર કરતા માને છે ને, એટલે એવું લખ્યું છે કે જેને મોક્ષે જોતો નથી એને એ ઈશ્વર હવે તું શું લેવાનો હતો. ભગવાન મોક્ષ આપે છે એ લોકો માને છે ને, કે છે કે મારે હવે મોક્ષની તમારે નથી, એવું એક મોક્ષની એક સમયની પર્યાયથી અનંત ગુણ વિશિષ્ટ એવું આત્મતત્વ પોતાનું સ્વરૂપનો પત્તો લાગી ગયો છે, એક સમયની મોક્ષ પર્યાયની વાંછા શું કરવું. કે છે કે એ ભગવાન જેને મોક્ષે જોતો નથી એને તું શું લેવાનો. અરે અમે તો લેવા દેવાની કડાકૂટમાંથી છૂટા થઈ ગયા છે, હવે કાંઈ અમારે લેવું પડે દેવું પડે એ પ્રશ્ન રહ્યો નથી. મસ્તીમાં આવીને લખ્યું શ્રીમદજીના વચન, હા આ શ્રીમદજીના, અમે લેવા દેવાની કડાકૂટમાંથી છૂટા થઈ, કડાકૂટ શબ્દ વાપર્યા છે, કાઠિયાવાડી શબ્દ, હા મસ્તીમાં આવીને લખ્યા છે. એ શું બતાવે છે કે જેમ લોટરી લાગીને કોઈનું મગજ ફટકી જાય એમ આને લોટરી લાગી ગઈ, આખું સર્વજ્ઞ સર્વદર્શી પદનો પત્તો લાગી ગયો છે. કોઈ વાર એવી વાત પણ નીકળી જાય એને અવિપરીતપણે સમ્યક પ્રકારે ગ્રહણ કરવા યોગ્ય છે, એમાંથી ક્યાંય વિપર્યાસ પકડવા જેવો શક્તિમાં તો સર્વજ્ઞ સર્વદર્શી પણ માટે આત્મદર્શનમય અને આત્મજ્ઞાનમય ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થોને દેખવારૂપ અને જાણવારૂપ આત્મદર્શનમય અને આત્મજ્ઞાનમય એવી સર્વજ્ઞ અને સર્વદર્શી શક્તિ છે, એવી વ્યાખ્યા અમૃતચંદ્રાચાર્ય ભગવાનની પડી છે. ગુરુદેવશ્રી એમાંથી બહુ કાઢતા છે, જોયું તો ખરા, સર્વને જાણવા છતાં તે પર્યાયનું પરિણમન આત્મદર્શનમય છે અને આત્મજ્ઞાનમય છે. એ તો એમના અતિશયમાં બીજા નિર્મળતા અને સ્વચ્છતાને લઈને બીજા પદાર્થો ત્રણ કાળ ત્રણ લોકના પ્રતિબિંબિત થાય છે, એ સ્વચ્છતા છે. બાકી પરિણમન બહિર્મુખ થાય છે એવું બિલકુલ છે. એ સ્વભાવનો પરિચય કરીને ઓળખે ને ઓળખે તો એનો મહિમા આવે, ત્યારે એને તરવરે છે એમ કહેવામાં આવે. એ તરવરે છે, તરવરે છે ત્યારે બીજું દેખાતું નથી. એક તરવરે છે ત્યારે બીજું દેખાતું નથી. એક દેખીએ, એક જાણીએ, રમી રહીએ, એક ઠોર સમલ વિમલન વિચારીએ, પરિણામની નિર્મળતા અને વિમળતા ને સમળતા એ પણ વિચારીએ, એની સિદ્ધિ નહીં હોત. એવી સિદ્ધિ છે આવી અંદરની
સિદ્ધિ.
સ્વરૂપના આકર્ષણની વૃત્તિ આ પ્રકારની છે. એક આકર્ષણ ઊભું થાય છે, અદભુત સ્વરૂપને જોનારને સ્વરૂપનું આકર્ષણ ઊભું થાય છે. સર્વજ્ઞ પરમાત્માએ દિવ્ય ધ્વનિમાં આવો આત્મા ગાયો છે. અદભુત થી અદભુત એવા આત્માના ગુણગાન કર્યા છે દિવ્ય ધ્વનિએ. આત્મ સ્વરૂપના ગુણગાન કર્યા છે મુખ્યપણે, પ્રધાનપણે. એ ઓળખાણ થી મહિમા આવે છે, એટલે ઓળખવાનો વિષય સૌથી પહેલા છે આ બાબતમાં. 222 થયો, 223. ભૂમિના પરિણામનું કામ સર્વજ્ઞને સોંપાય,
ન સોંપાય.
ભગવાનને, તીર્થંકર દેવને, સર્વજ્ઞ પરમાત્માને એમ કહેવાય કે તમે પૂન કરો, પૂન કરવા પર પૂજા પાઠ કરો, પૂન કરો, દાન કરો, દયા પાડો ને ભલું થશે. પુણ્યના પરિણામનું કામ સર્વજ્ઞને ન સોંપાય, કેમ કે એ તો કષાય સહિતની, ભલે મંદ કષાય નહીં પણ કષાય સહિતની પરિણતિ છે, પ્રવૃત્તિ છે. એનું કાય સર્વજ્ઞ ભગવાનને, સર્વજ્ઞ પરમાત્માને સોંપાય નહીં. જેમ ચક્રવર્તીને વાસીદાનું કામ ન સોંપાય, છ ખંડનો ધણી હોય, જેને નીચે લાદી ટાઇલ્સ હીરા રતનમણીની લાદીઓ હોય, એને ઘરે હાથમાં હંજવારી કાઢવા ન દેવાય. પાંચ છ માણસનું કુટુંબ હોય તો મુખ્ય માણસને વાસીદુ કાઢવાનું હોય, ભલે સાધારણ કુટુંબ હોય તો. જેનું કાય જે કરતા હોય તે કરે, તો ચક્રવર્તીને વાસીદાનું કામ સોંપવાનો તો પ્રશ્ન રહેતો નથી. એવા મહાન પુણ્યના ધણી છે મનુષ્ય લોકમાં ચક્રવર્તીનું પુણ્ય સર્વોત્કૃષ્ટ ગણાય છે. આમ તો તીર્થંકરનું પુણ્ય સર્વોત્કૃષ્ટ છે, પણ એ તો એનું પુણ્ય તો સામાન્યપણે મિથ્યા દ્રષ્ટિને એ પુણ્ય હોતું નથી, સમ્યક દ્રષ્ટિને જ હોય છે. પણ ચક્રવર્તી તો મિથ્યા દ્રષ્ટિનો હોય છે. જગતના સંસારી જીવોમાં સર્વોત્કૃષ્ટ પુણ્ય ચક્રવર્તીનું ગણવામાં આવે છે. દેવો પણ એની સેવા કરવા આવે છે. કે છે કે સર્વજ્ઞ પદ તો એથી પણ મહાન છે, ચક્રવર્તી કરતા પણ સર્વજ્ઞ પદ તો મહાન છે. એમને હલકું કામ ન સોંપાય, પુણ્યના વિતરાગતાનું કાર્ય એવું મહાન છે કે સરાગતાનું કાર્ય એમને ન સોંપાય, એમ કહે છે. પુણ્ય છે એ સરાગ પરિણામ છે. સરાગમાં તીવ્ર મંદતાના ભેદો છે, પણ છે તે બધા સરાગ સહિતના ભેદો. તેનું કાર્ય સર્વજ્ઞ પરમાત્માને ન સોંપાય, જેમ એમને ન સોંપાય તેમ, એ દ્રષ્ટાંત વાગ્યા આવે, સિદ્ધાંત અહીંયા લે છે. કે તેમ આત્મા જે સર્વજ્ઞ સ્વભાવી છે, મારું સ્વરૂપ અંદરમાં સાક્ષાત સિદ્ધ પદ સર્વજ્ઞ પદ છે, એવું જેને અંતરમાં ભાન થયું એને પુણ્યના કાર્યમાં કરતા બુદ્ધિ ન હોય. પુણ્યના કાર્ય તો છદમસ્ત હશે ત્યાં સુધી કરશે, થશે એને બુદ્ધિપૂર્વક થશે. પૂજા ભક્તિ દયા દાન બુદ્ધિપૂર્વકના જે તે પ્રકારના ઉદય પરિણામ છે એમાં આવો પ્રકાર બદલીને થશે. પાપનો પ્રકાર નહીં હોય, પ્રકાર પલટીને પુણ્યનો થશે. પણ એ કરવા યોગ્ય છે એવું સર્વજ્ઞ સ્વભાવી ભાનવાળા જીવને એ પુરુષને એવું રહેતું નથી, થતું નથી. કેમ કે આ મોટો અંતર છે, આવું મોટું અંતર છે કે પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, સર્વજ્ઞને જેમ પુણ્યનું કાર્ય કરવાનું ન હોય એમ મારે કરવાનું ન હોય. જ્યાં સુધી એવો સ્વભાવ પૂર્ણપણે પ્રગટ થતો નથી ત્યાં સુધી થાય છે, કરાય છે નહીં પણ થાય છે. હે બુદ્ધિએ થાય છે, ઉપાદેય બુદ્ધિએ નહીં પણ હે બુદ્ધિએ થાય છે. એમાં કર્તૃત્વ કરવા યોગ્ય છે એવા અભિપ્રાયથી, એવા સિદ્ધાંતથી થતું નથી. જેલમાં પરાણે જવું પડે એટલે જેલમાં જવાનો શોખ છે એમ કઈ માની શકાય નહીં. એ તો એને અવાંછિત પરિસ્થિતિ છે. સાધક જીવ તો મોક્ષનો ઈચ્છુક છે, મોક્ષનો એ અભિલાષી છે, મોક્ષનો એ વાંછક છે. એને સંસારથી છૂટવું છે. પુણ્યપાપના ફળ જેમાં છે અને જે પુણ્યપાપના ફળનું કારણ પુણ્યપાપના પરિણામ છે એ ચક્કરમાંથી જેને છૂટી જવું છે અને જેને મુક્ત થવું છે એને પુણ્યના કાર્ય થાય છે પણ કરતા બુદ્ધિ થતી નથી. જૈન દર્શનનો મૂળમાં પાયાનો આ જે વિષય છે એ સમયસારની અંદર મુખ્ય દ્રષ્ટિકોણ તરીકે અપનાવવામાં આવ્યો છે. બધા અધિકાર છે નવ તત્વ ઉપરના. નવ તત્વના નામ છે, અગિયાર અધિકાર છે. એમાં નવ અધિકાર નવ તત્વના નામથી છે, પણ એ નવે અધિકારમાં કર્તા કર્મપણાનો જે દ્રષ્ટિકોણ છે એ મુખ્ય રાખીને એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત એમાંથી પૂરું પડતું નથી એટલે કર્તા કર્મ નામનો એ વચ્ચે શરૂઆતમાં જ એક અધિકાર મોટો લીધો છે વિસ્તારથી, અને આખું શાસ્ત્ર મોક્ષ અધિકાર પૂરો કરીને પાછો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર લીધો છે કે જે સર્વ વિશુદ્ધ જ્ઞાન રાગાદિ પુણ્યાદિ પરિણામનું અકર્તા છે એવો સ્વભાવ બતાવવા, જ્ઞાનનો અને આત્માનો એવો સ્વભાવ બતાવવા એ અધિકાર પાછો ઘણો વિસ્તારથી લીધો છે.
બરોબર, બહુ
સરસ. અધિકારના વિસ્તાર જુઓ તો આ બે અધિકારનો સૌથી વધારે વિસ્તાર છે. શું એમ બતાવે છે કે જે લખનાર છે એ લેખકનું આ વિષય ઉપર અહીંયા વજન છે. એટલું જ નહીં, બધા અધિકારમાં એ દ્રષ્ટિકોણ એમણે સાથે રાખ્યો છે. પુણ્ય છે એ તો મિથ્યા દ્રષ્ટિ જીવો કરતા દેખાય છે, સમ્યક દ્રષ્ટિ જીવો પણ કરતા દેખાય છે, તો બે કરે છે એમાં ફેર શું? એકના પુણ્યને સાતિશય પુણ્ય ભાવ કહેવો, એકના પુણ્યને સાધારણ પાપાનું બંધી પુણ્ય કહેવું, આમાં કારણ શું પડે છે? એ કારણ એ પડે છે કે અકર્તા પણ એ પુણ્યના પરિણામ થાય છે. મિથ્યા દ્રષ્ટિને આ કરવા યોગ્ય છે ને હું કરું છું ને કરું એમ કરતા થઈને એ પરિણામને કરે છે. સમ્યક દ્રષ્ટિને થાય છે તે અકર્તા પણ રહીને પુણ્યાદિ પરિણામના અકર્તા ભાવે રહીને અકર્તા પરિણામે પરિણમીને એ પરિણામ એને થાય છે. કરે છે એમ નથી કહેવાતું પણ ત્યાં એને થાય છે એમ કહેવાય છે. એવા જે પુણ્યના પરિણામ છે એ સાતિશય પ્રકારના હોય છે. એટલો ઊંચો પ્રકાર કદી મિથ્યા દ્રષ્ટિને ઉત્પન્ન થતો નથી. તેથી તીર્થંકરાદિ પ્રકૃતિ મિથ્યા દ્રષ્ટિને બંધાતી નથી.
બરાબર,
એનું કારણ આ છે. એ ખાસ વાત લીધી છે.
આ આત્મા અત્યારે સર્વજ્ઞ ભગવાન છે.
હા, એમ જ છે. આ આત્મા સર્વજ્ઞ ભગવાન છે. બધા જ આત્માઓ સર્વજ્ઞ પડે છે. સર્વાત્મા સર્વદ્રષ્ટિ દો એ વચન ને હૃદય લખો. બધાને સરખા એના સ્વરૂપે બધા સરખા છે ને સરખા જોવા છે.
બરોબર,
કલ્પના નથી કરવી. એક જાતિના પદાર્થો છે તેથી મૂળ સ્વભાવે બધા જ આત્માઓ સર્વજ્ઞ સર્વદર્શી સાક્ષાત સિદ્ધ પદ સ્વભાવે રહેલા છે. બધા જ પરમાત્માઓ છે, બધા જ ભગવાન છે એમ કે છે. વચનામૃતમાં લીધું છે કે નહીં? કે અમે તો બધાને સિદ્ધપણે દેખીએ છીએ. તેઓ ભલે પોતાને માટે ગમે તેમ ભલે ને માને, પણ અમે તો આમ જ માનીએ. વાત પૂરી થઈ ગઈ? અમે તો આમ જ જોઈએ છીએ. એટલે કોઈના પ્રત્યે ઘૃણા, કોઈના પ્રત્યે આમ કેમ, એ પ્રશ્ન સમાધાન પામે છે. કે આ પદને ભૂલ્યો છે એટલે આવું થાય, સ્વાભાવિક છે. પોતાના જ નિજ પદને ભૂલ્યો છે અને પોતાનું કોઈ કલ્પિત પદ એને માન્યું છે કે હું તો આવો અને હું તો તેવો, એટલે એવી માન્યતાને વશ પરિણામની ઉત્પત્તિ આવી જ થાય, બીજી કેમ થાય. પણ છતાં એનું સ્વરૂપ મટી જતું નથી, ફીટી જતું નથી. છે તો એ ભગવાન. તો ગુરુદેવની વાત તો કરીએ છીએ આપણે ઘણી વાર. કોઈ વેર વિરોધ ભાવે છાપાઓ કાઢે, એમાં લખે, અનુચિત લખે, તોછડું લખે, ગમે તેવું લખે, એ ભગવાન. આ તો શું કરે છે એને ભગવાન કહે છે ત્યાં. અરે ભગવાન, તમારે શું કરે છે? આ તો આ વાત છે કે આ આત્મા સર્વજ્ઞ સર્વદર્શી પરમાત્મા છે અને તું પણ સર્વજ્ઞદર્શી સર્વ પરમાત્મા ભગવાન સ્વરૂપે તારા સ્વભાવથી મૂળથી છો. એને સંભાળતું ગમે એમ કરીને એને તું સંભાળ, અને બીજી સંભાળતું છોડી દે તો તને સુખ થશે, નહીતર આ પરિણામથી તને ભગવાન દુઃખ થશે. એમ કે શું કે તને ભગવાન દુઃખ થશે આ પરિણામથી? તો આ પરિણામથી તને સુખ નહીં થાય. એવું છે, ભાન થાય
એને,
ભાન ન થાય ને. કલ્પનાથી માને કે જ્ઞાની અને શાસ્ત્ર એમ કે છે કે આત્મા ભગવાન સ્વરૂપ છે, આત્મા પરમાત્મા સ્વરૂપ છે. આપણે પરમાત્મા માનો, આપણે પરમાત્મા, આપણે પરમાત્મા માનો. ગુરુદેવ કહી ગયા છે ભાન થવું
જોઈએ.
ભાન ન થાય ત્યાં સુધી એ પરમાત્મા પદ કેવું છે તે વિષયમાં જિજ્ઞાસુ રહેવું સારું છે. પણ માનીને સ્વચ્છંદે કોઈ પ્રવૃત્તિ થાય તે કર્તવ્ય નથી, કરવા યોગ્ય નથી. ભાન થવું જોઈએ પોતાના નિજ પદનું.
ભાન
થવું જોઈએ, આ મુખ્ય વાત છે. પોતાના ચૈતન્ય રસમાં આવીને એને ભાન થાય ત્યારે એના ચૈતન્ય રસમાં આવવાનું બને છે. અંદરથી નિજ રસ, આત્મરસ, અમૃત રસની ઉત્પત્તિ થાય છે. એ થવું ઘટે છે. એમને પર પદાર્થમાં અને જળ વિષયોમાં સુખ બુદ્ધિ એમને એમ રહે ભાન વિના. આત્મસુખની બુદ્ધિ જ ન થાય. આત્મસુખ કેવું છે એનું ભાન ન હોય. અને જગતના પરિચિત પદાર્થોમાં કલ્પિત સુખ માનીને એને ખરેખર સુખ માનીને એની સુખ બુદ્ધિ એમને એમ સાજી હોય, તૂટી ન હોય, એમને એમ સાજી રહેલી હોય. અને એમ માને કે અમે તો પરમાત્મા છીએ, અમે તો પરમાત્મા છીએ, આત્મા તે પરમાત્મા, આત્મા તે પરમાત્મા. એ તો પાછો વળી વિશેષ વિપરીતતા થવાનો પ્રકાર ઉભો થયો. મૂળ વાત કહેતા એનું પોતાનું જ મૂળ સ્વરૂપ બતાવતા પાછો એમાંથી એને વિપર્યાસને ઉભો કર્યો. એવું તો કરવા યોગ્ય નથી.
બરાબર
એ વિષય આવે છે આમાં શ્રીમદજીમાં. ફલાણા પોતાને પરમાત્મા માને છે ને એવી બધી વાતો કરે છે, છે, આત્મા તો બધા પરમાત્મા છે, એમાં તો કઈ પ્રશ્ન નથી. તેથી કોઈ પોતાની વિશે પરમાત્મા સ્વભાવ ને માને, સ્વીકારે, અને પરમાત્મા પણ સ્વભાવે માને તો કઈ યોગ્ય નથી. પણ જ્યાં સુધી એવું પરમાત્માપણું પ્રગટ પડે, વેદનમાં ન આવે, ભાનમાં ન આવે, અંતર્મુખ થઈને એનું અવલંબન ન આવે, છું એમ છું એમ એમ ને, છું તો એનું અવલંબન, હું પરમાત્મા સ્વરૂપ છું એમ છું એમ તો એનું અવલંબન આવવું જોઈએ. એમ અવલંબન ના આવે ને માને તો એ વાત એના પરિણામ સાથે, પરિણમન સાથે સુસંગત નથી, વિસંગત વાત છે. પરિણામ હું જળ છું એમ શરીરાશ્રિત દેહાત્મ બુદ્ધિ ને રાગાત્મ બુદ્ધિ, રાગ સ્વરૂપે ને જળ દેહ સ્વરૂપે છું, એવી પોતાના છુંપણાના પરિણમનમાં પરિણમન કામ કરી રહ્યું છે અને કલ્પના કરે કે હું પરમાત્મા છું. પાછો કેવો પરમાત્મા છું એને દેખાયું નથી, એને તરવર્યું નથી, કલ્પના કરી છે. કઈક જ્ઞાનીઓ આમ કહે છે ને, આ વાત ઠીક લાગે છે ને, બરાબર, આપણે પણ પરમાત્મા એમાં ખોટું શું છે? એમ કલ્પના એ પરમાત્મા પણ કલ્પવામાં આવે તો પણ મહા અનર્થ થાય, બીજું કઈ ન થાય, પણ મહા અનર્થ થાય. જેમાંથી મહાન લાભ થાય એવી વાત છે, તેમાંથી મહા અનર્થ થાય એવી સ્થિતિ ઉભી થાય તો પછી કોઈ તરવાનો આરો વારો રહેતો નથી. ખલાસ થઈ ગઈ વાત પછી. એટલે યથાયોગ્યપણે જે વિધિએ માર્ગ દેખાડવામાં આવ્યો છે એ જ વિધિ અંગીકાર કરીને, ચીલો ચાતરીને નહીં પણ અનાદિ અનંત જે રીત પદ્ધતિ અને વિધિ છે તે જ વિધિને અંગીકાર કરીને પોતાના સ્વરૂપનું ભાન કરવું ને દર્શન કરવું તો બીજો પાર થાય એવું છે, નહીંતર કોઈ ઉપાય છે પરિભ્રમણમાંથી છૂટવાનો? આ જગતમાં નહીંતર કોઈ ઉપાય નથી. હજારો લાખો ગમે એના આત્માને મોક્ષ થવાના ઉપાયો વિભિન્ન પ્રકારના માર્ગમાં, સંપ્રદાયોમાં, સાહિત્યમાં પ્રસિદ્ધ કરવામાં, દેખાડવામાં આવે છે, પણ એવું ખરેખર નથી. માર્ગ તો એક છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થ માર્ગ છે, કોઈ બે પ્રકારે નથી. એ પ્રકારને એ વિધિ જ્યાં સુધી એને પકડાય નહીં ને હાથમાં આવે નહીં ત્યાં સુધી જિજ્ઞાસુ રહેવું તે યોગ્ય છે. એ માર્ગદર્શન ત્યાં સુધી જિજ્ઞાસુ રહેવું તે યોગ્ય છે. અને જેણે એ માર્ગ પ્રાપ્ત કર્યો છે તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી, શ્રીમદ લખે છે, લખે છે, જેને સંસાર પરિભ્રમણથી છૂટવું હોય એવું જરૂરિયાતને આવશ્યકતા લાગી હોય કે આ મારી ગળત છે, તો એ માર્ગ જેણે પ્રાપ્ત કર્યો છે ને જાણ્યો છે તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી તે શ્રેય છે એના માટે. એમ કરી લીધું, એમ શું કરવા કીધું? કે અનાદિનો અજાણ્યો માર્ગ વિપરીત બુદ્ધિના સંસ્કારની સ્થિતિમાં તું કેવી રીતે તારી મેળ પકડીશ? અનાદિથી વિપરીત સંસ્કાર જે બુદ્ધિમાં ચાલુ ચાલ્યા આવ્યા છે અને જળલાઈ રહ્યા છે, અને અવિપરીત સંસ્કાર નાખીને તે વિપરીત સંસ્કારને પેડ્યા નથી, મિટાવ્યા નથી, એવી સ્થિતિમાં તને તારી ભૂલ દેખાશે કેવી રીતે? ડાક્ટર માંગો પડે તો બીજા ડાક્ટર ને દવા લે, કેમ નથી ભણ્યો પોતે? હિસાબ ની સરવાળામાં ભૂલ કરો તો બીજા હિસાબ ની જરા જોવો જોઈએ, આ ભૂલ પકડાતી નથી, કેમ નથી પોતે એક્સપર્ટ નથી એકાઉન્ટ નો?
બીજા નહીં
તો હોય, બીજા નહીં કે છે, તો તું તો જે વિષયથી અજાણ્યો છો અને તારી ભૂલ છે કે જે તને પકડાતી નથી, એ ભૂલથી રહિત થયા છે એવા પ્રત્યક્ષ જ્ઞાની એ ભૂલ તને કહી શકશે, બતાવી શકશે, તને નહીં પત્તો લાગે. એટલે તું એ પ્રકારમાં નહીં આવ તો તને કોઈ પ્રકારે માર્ગ મળે એ પરિસ્થિતિ અમને દેખાતી નથી. એમ જોઈને સર્વશાસ્ત્રો એ સત્સમાગમ ને સત્સંગ ને સંમત કર્યો છે. સર્વશાસ્ત્રો એ કોઈ નિષેધ્યો નથી, પણ સત્સમાગમ ને સર્વશાસ્ત્રો એ સંમત કર્યો છે અને કુસંગ ને છોડાવ્યો છે. કુસંગ ને છોડાવ્યો છે. એનું કારણ છે કે જીવના પરિણામની યોગ્યતા ઉપાદાનની સ્થિતિનો અભ્યાસ કરીને એ નિચોડ કાઢ્યો છે કે તારે શું કરવા યોગ્ય છે, ક્યાં જવા યોગ્ય છે, કોનો સંગ કરવા યોગ્ય છે, ક્યાંથી મળશે, કઈ રીતે મળશે, કેમ નહીં મળે ને કેમ મળશે, એ બધી વાતની બરાબર છણાવટ કરીને એ તારણ કાઢેલું છે. કે એવું ભાન થાય એને તો કરતા બુદ્ધિ ન થાય. એટલે એમ કેવું છે કે એક પણ રાગાંશમાં ને રાગાદી વિકલ્પમાં મેં કર્યો ને હું કર્યું આવે, આ રાગ મેં કર્યો ને હું કર્યું એમ જ્યાં સુધી અનુભવ થાય ત્યાં સુધી એ જીવ રાગથી છૂટતો નથી પડ્યો. વર્તમાન પરિણામમાં રાગ હોય અને રાગ મારો નથી એવો અનુભવ હોય, જો આ એક બહુ વિચારમાં એવો વિષય છે કે વર્તમાન પરિણામમાં રાગ વર્તતો હોય અને રાગ મારો નથી એવો અનુભવ થાય, એ કોઈ અપૂર્વ અંતરદૃષ્ટિનો વિષય છે. જેની દ્રષ્ટિમાં વિતરાગ સ્વભાવ સંપૂર્ણ સાક્ષાત સિદ્ધ સ્વભાવ પ્રત્યક્ષ થઈને પકડાણો છે, એવી સત્તા નિજ સત્તા જેને શુદ્ધ સત્તા જેને હાથ આવી છે એને એમ કહે છે કે આ રાગ મારો નથી. સાધક અવસ્થામાં રાગ છે પણ એ મારો નથી. જેમ કુળ પદ્ધતિથી તદ્દન વિરુદ્ધ કાર્ય કરનારને એમ કહેવામાં આવે કે અમારા કુળનો આ સંતાન નહીં, હા અમારા કુળનો દીકરો નહીં, અમારા કુળમાં આવો પાકે નહીં ને પાયકો હોય તો અમારા કુળનો એમ કહે છે કે
નહીં,
હોય છતાં કે એમ કહે છે કે વિતરાગ સ્વભાવી જે આત્મપદ શુદ્ધાત્મપદ સિદ્ધ પદ એ રાગ એના કુળનો નહીં ને એની જાતિનો નહીં એનો નહીં એમ એને પોતાના ભાનમાં નિષેધ આવે છે. ત્યારે તળે છે રાગ, રાગ તળીને વિતરાગતા થાય છે. સાધકને રાગનો અભાવ થાય છે એનું કારણ કે પોતાના વિતરાગ પદના ભાનમાં રહીને એનો નિષેધ આવે છે, તેથી એનો સમ્યક પ્રકારે અભાવ થઈ શકે છે. એ વિધિ છે.